આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાઓસમાં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં જણાવ્યું કે આપણો અભિગમ વિસ્તારનો નહીં પણ વિકાસનો હોવો જોઈએ. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે સિક્કિમમાં યોજાનારી આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે. ભારતીય સૈન્યએ આત્મનિર્ભરતાની દિશામાં વધુ એક ડગલું માંડ્યું. પ્રથમ પૂર્ણતઃ નવી T-90 ભીષ્મ ટેન્ક લશ્કરી બેડામાં સામેલ કરી. ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી. અને મહાનવમી પ્રસંગે રૂપાલની પલ્લીમાં લાખો દર્શનાર્થીઓના ધસારાને જોતા વહીવટીતંત્ર સજ્જ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને પ્રગતિ માટે મુક્ત, સમાવેશી, સમૃદ્ધ અને નિયમ આધારિત વ્યવસ્થાતંત્ર જરૂરી છે. તેમણે જણાવ્યું કે દક્ષિણ ચીની સમુદ્રમાં શાંતિ, સલામતી અને સ્થિરતા સમગ્ર ભારત પ્રશાંત વિસ્તારના હિતમાં છે. પ્રધાનમંત્રી આજે લાઓસ પીડીઆરના વિયેન્તિયાનેમાં 19મી પૂર્વ એશિયા શિખર સંમેલનમાં સંબોધન કરી રહ્યા હતા. વિશ્વના વિવિધ પ્રદેશોમાં હાલ ચાલી રહેલા સંઘર્ષ અંગે શ્રી મોદીએ જણાવ્યું કે વિસ્તારનો નહીં પણ વિકાસનો અભિગમ હોવો જોઈએ. તેમણે જણાવ્યું કે વિવિધ પ્રદેશોમાં ચાલી રહેલા સંઘર્ષની નકારાત્મક અસર વિકાસશીલ દેશો ઉપર પડી રહી છે. દરેક વ્યક્તિ યુરેશિયા અને પશ્ચિમ એશિયા પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે. તેમણે જણાવ્યું કે આ યુદ્ધનો યુગ નથી અને સમસ્યાનું સમાધાન યુદ્ધના મેદાનમાંથી નહીં આવે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું સન્માન કરવું જરૂરી છે. તેમણે કહ્યું હતું કે માનવીય અભિગમ, સંવાદ અને કૂટનીતિ ઉપર ભાર મૂકાવો જોઈએ. તેમણે ત્રાસવાદને વૈશ્વિક શાંતિ અને સલામતી માટે ગંભીર પડકાર ગણાવ્યો હતો. અમારા પ્રતિનિધિ જણાવે છે કે યજમાન અને આગામી અધ્યક્ષ બાદ પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધવા સૌપ્રથમ પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પૂર્વ એશિયા શિખર સંમેલનમાં 10 આસિયાન દેશો અને 8 ભાગીદાર દેશોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 2 દિવસની સિક્કિમ મુલાકાતે પહોંચ્યા છે. તેઓ ગંગટોક ખાતે આયોજિત આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે. ગંગટોકમાં યોજાયેલી આ પ્રકારની પહેલી કમાન્ડર કોન્ફરન્સ છે, જેમાં જટિલ સૈન્ય મુદ્દાઓ, તૈયારી, સૈન્ય કાર્યવાહી તેમજ સરહદીય મુદ્દાઓ અંગે ચર્ચા થશે. આ બેઠક ઉચ્ચકક્ષાના સૈન્ય અધિકારીઓ ભારતીય સેનાની કાર્યક્ષમતાઓને મજબૂત બનાવવાની દિશામાં વર્તમાન પડકારોની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રી સંરક્ષણ માર્ગ પ્રોજેક્ટ અને શહીદ સ્મારક સ્થળનું પણ ઉદઘાટન કરશે. ભારતીય લશ્કરમાં પ્રથમ પૂર્ણતઃ નવી T-90 ભીષ્મ ટેન્ક સામેલ કરાઈ છે. આત્મનિર્ભરતાની રીતે ફરીથી વિકસાવાયેલી આ T-90 ભીષ્મ ટેન્ક 2003થી સૈન્યની મુખ્ય લડાકુ ટેન્ક રહી છે, જે તેની મારણ ક્ષમતા, ગતિ અને સુરક્ષા વ્યવસ્થા માટે જાણીતી છે. પૂર્ણ સમારકામ સાથે તે શક્તિશાળી અને ઘાતક બની છે. લશ્કરના વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી દ્વારા તાજેતરમાં ઓવરહોલ્ડ T-90 ભીષ્મ ટેન્કના લોન્ચિંગ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 47 ટન વજન ધરાવતી આ ટેન્ક 9.6 મીટર લાંબી અને 2.8 મીટર પહોળી છે. તે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જંગલ, પર્વત અને ભેજવાળા પ્રદેશમાંથી પસાર થઈ શકે છે. 125 mm સ્મૂથ બોર ગનથી સજ્જ આ ટેન્ક વિવિધ પ્રકારના શેલ ફાયર કરવામાં સક્ષમ છે. તેનું સંચાલન 3 કમાન્ડર, ગનર અને ડ્રાઈવર સહિતના ક્રૂ દ્વારા કરાય છે. તેના ટોચ ઉપર મુકાયેલી એન્ટી એરક્રાફ્ટ ગન 2 કિલોમીટરના વિસ્તારના લક્ષ્યને સાંધી શકે છે. સાથે જ આ ટેન્ક પ્રતિ મિનિટ 800 જેટલા શેલ ફાયર કરી શકે છે. ભારત અને આસિયાન દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાના માન્ય સિદ્ધાંતોને અનુરૂપ વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ અને સમુદ્રી સુરક્ષાને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મૂક્યો છે. આસિયાન ભારત રાજદ્વારી ભાગીદારી મજબૂત કરવા સંદર્ભના સંયુક્ત વક્તવ્યમાં ભારત અને આસિયાન નેતાઓએ દક્ષિણ ચીન સમુદ્રમાં નિયમોના અસરકારક અમલનું સમર્થન કર્યું છે. આ સંમેલનમાં સામુદ્રિક અને સાયબર સુરક્ષા, આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને પાર પાડવા, આફત નિવારણ અને માનવ સહાય, શાંતિ તેમજ કૌશલ્ય વિકાસ સંદર્ભે સહકાર વધારવા અંગે સહમતી રચાઈ હતી. દિલ્હી પોલીસના વિશેષ દળે અંદાજે 2000 કરોડ રૂપિયાની કિંમતનું 200 કિલોગ્રામ કોકેઇન જપ્ત કર્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે પશ્ચિમ દિલ્હીના રમેશનગર વિસ્તારમાંથી કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ એ જ સિન્ડિકેટનો ભાગ છે જ્યાંથી દિલ્હી પોલીસે ગત સપ્તાહે 500 કિલોગ્રામથી વધુ કોકેઇન જપ્ત કર્યું હતું. આ મામલે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકો છો. હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, પુડુચેરી, કોડાઈકેનાલ અને અરૂણાચલ પ્રદેશમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે બંગાળની ખાડીના મધ્યભાગમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ શકે છે, જેના પગલે ઉત્તર પૂર્વ, પશ્ચિમ તેમજ દક્ષિણના તટીય ભાગોમાં આગામી 2 દિવસમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ બિહારના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ લાંબુ ખેંચાવા માટેની અનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે. આજે મહાનવમી પ્રસંગે મધ્યરાત્રિએ ગુજરાતના ગાંધીનગરના રૂપાલ ખાતે વરદાયીની માતાની પલ્લી નીકળશે. માતાની આ પલ્લી ઉપર ઘી ચડાવવાની દાયકાઓ જૂની પરંપરા છે, જેમાં 5-7 લાખ દર્શનાર્થીઓ ઉમટે તેવી શક્યતાને જોતા જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ગાંધીનગરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બ્રિજેશ મોડિયા.
અપેક્ષા છે કે 5-7 લાખની આસપાસ લોકો આખા દિવસ દરમિયાન મેળા દરમિયાન મંદિરની વિઝિટ લે. ખાસ કરીને જે પલ્લીનો રૂટ છે, પલ્લીના રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત પૂરતી સંખ્યામાં ગોઠવ્યો છે. આવનાર શ્રદ્ધાળુઓ જે છે એ લોકો બહુ ઇઝીલી ગામમાં પ્રવેશી શકે એ માટે પાર્કિંગ ગામની અંદર અલગ અલગ જગ્યાએ આઈડેન્ટિફાઈ કરીને પાર્કિંગની વ્યવસ્થા રાખી છે. જે લોકો પોતાના વ્હીકલ લઈને નહીં આવી શકે એ લોકો માટે અમે લોકોએ બસની વ્યવસ્થા પણ કરી છે. ગાંધીનગર ડેપો, માણસા ડેપો અને કલોલ ડેપો તરફથી પણ બસો દોડાવવામાં આવશે. અમારી આરોગ્યની ટીમ પણ ત્યાં ખડે પગે રહેશે. આ સિવાય ગામની અંદર અલગ અલગ 4 જગ્યાએ ડોક્ટરોની ટીમ કાર્યરત રહેશે જે પલ્લીના રૂટ ઉપર હશે.
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે પૂર અસરગ્રસ્ત 3,21,000 પરિવારોના ખાતામાં 225 કરોડ રૂપિયાની સહાય જમા કરી છે. ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેમણે આ વળતર પૂર પીડિતોના ખાતામાં મોકલ્યું હતું. રાજ્ય સરકારે નવા પ્રસ્તાવ પ્રમાણે પ્રત્યેક પૂર પીડિત પરિવારને 7,000 રૂપિયાની સહાય જાહેર કરી છે, જે અગાઉ 6,000 રૂપિયા હતી. ગંડક અને કોસી નદીના જળસ્તરમાં થયેલા વધારા બાદ સર્જાયેલી પૂરની સ્થિતિના પગલે અસરગ્રસ્ત બનેલા પરિવારોને સહાયનો આ બીજો તબક્કો છે. આ પૂર્વે બિહાર સરકારે 4,38,000 પૂર પરિવારોને 307 કરોડ રૂપિયાની સહાય આપી હતી. ઇઝરાયેલે મધ્ય ગાઝાપટ્ટીમાં એક શાળા ઉપર હવાઈ હુમલો કરતા લગભગ 28 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકોને ઇજા થઈ છે. એક અહેવાલ અનુસાર ડેર અલ બલાહમાં રૂફૈદા અલ અસ્લામિયા સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી. આ શાળામાં વિસ્થાપિતોએ શરણ લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર 2 જુદા જુદા હવાઈ હુમલામાં શાળાના એ ઓરડાને નિશાન બનાવાયા હતા જ્યાં ખાદ્ય સામગ્રીનો સંગ્રહ અને સંચાલન થઈ રહ્યું હતું. ઇઝરાયેલના દળોએ શાળા પરિસરની અંદર હમાસના વિદ્રોહીઓને નિશાન બનાવીને આ હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. જ્યારે લેબેનોન ઉપર ઇઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં 21 લોકોના મૃત્યુ થયા છે અને 41ને ઇજા થઈ હતી એમ લેબેનોનના સૂત્રોએ જણાવ્યું છે. ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ લેબેનોનમાં 25 હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયેલે લશ્કરના ચેકપોઇન્ટ ઉપર કરેલા ડ્રોન હુમલામાં 6 લેબેનીઝ સૈનિકોના પણ મૃત્યુ થયા હતા. દરમિયાન લેબેનોનના સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના હુમલામાં 1 ગામમાં 3 માળની ઇમારત નાશ પામી હતી. અમેરિકામાં મિલ્ટન ચક્રવાતના પગલે ફ્લોરિડામાં ભારે તારાજી સર્જાઈ છે અને અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 30 લાખ ઘરોમાં અંધારપટ છવાયો છે. આ વાવાઝોડું બુધવારે રાત્રે ફ્લોરિડાના પશ્ચિમ તટ ઉપરથી પસાર થયું હતું અને ત્યાં તે નબળું પડ્યું હતું. આગામી કેટલાક કલાકોમાં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને તેને સદીનું સૌથી ભયંકર તોફાન ગણાવ્યું છે. ગૃહ સુરક્ષા સલાહકાર અને આપત્તિ નિવારણ એજન્સીએ રાષ્ટ્રપતિને ગઈકાલની સ્થિતિ તેમજ હાલમાં ચાલી રહેલા રાહત તેમજ બચાવ કામો વિશે માહિતી આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાઓસમાં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં જણાવ્યું કે આપણો અભિગમ વિસ્તારનો નહીં પણ વિકાસનો હોવો જોઈએ. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે સિક્કિમમાં યોજાનારી આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે. ભારતીય સૈન્યએ આત્મનિર્ભરતાની દિશામાં વધુ એક ડગલું માંડ્યું. પ્રથમ પૂર્ણતઃ નવી T-90 ભીષ્મ ટેન્ક લશ્કરી બેડામાં સામેલ કરી. ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને મહાનવમી પ્રસંગે રૂપાલની પલ્લીમાં લાખો દર્શનાર્થીઓના ધસારાને જોતા વહીવટીતંત્ર સજ્જ. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.